પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાંથી કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, તેનો 15મો અધ્યાય અને 1-15 કલમ. સેકન્ડ ક્રોનિકલ્સ ચેપ્ટર 15, રીડિંગ વર્સીસ 1-15. હેશભાઈ વાંચો.
સર્વ યહુદા તથા બિન્યામીન મારું સાંભળો, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. હવે લાંબી મુદત સુધી ઇસરાયેલીઓ ખરા દેવને ભજતા ન હતા, તેમને બોધ કરનાર યાજક ન હતા તથા તેમની પાસે નિયમ શાસ્ત્ર પણ ન હતું. પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇસરાયેલના દેવ યહોવાની શોધ કરી, ત્યારે તેઓને મળ્યો. તે સમયે કોઈ પણ માણસને શાંતિ ન હતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતા હતા, કેમ કે દેવ તેઓને જાત જાતની વિપત્તિઓ રૂપે શિક્ષા કરતો હતો. પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નોનું ફળ તમને મળશે. જ્યારે આશાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના આખા દેશમાંથી તથા જે નગરો તેણે ઇસ્રાયેલના પહાડી મુલકમાં જીતી લીધા હતા, તેઓમાંથી તેણે ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સંભળાવી. તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને તેમજ તેઓમાં એફ્રાઈમ, મનાશા અને સિમિયોનમાંથી આવી વસેલાઓને એકઠા કર્યા. જ્યારે તેઓએ જોયું કે યહોવા તેનો દેવ તેની સાથે છે, ત્યારે ઇસ્રાયેલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા. એ પ્રમાણે તેઓ આશાની કારકિર્દીના 15મા વર્ષના 3જા માસમાં યરૂશાલેમમાં ભેગા થયા. તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને 700 બળદો તથા 7000 ઘેટાનું બલિદાન આપ્યું. વળી તેઓએ નવેસરથી કરાર કર્યો કે પોતાના ખરા અંતઃકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃના દેવ યહોવાની ભક્તિ કરવી. હોય નાનો કે મોટો, પુરુષ કે સ્ત્રી, પણ જે કોઈ ઇસ્રાયેલના દેવ યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખો. તેઓએ યહોવાની આગળ મોટે તાલે પુકારીને તથા રણશિંગડા તથા સુરાયો વગાડીને સોગંદ ખાધા. તે સોગંદથી યહૂદના સર્વ લોક હરખાયા, કેમ કે તેઓએ પોતાના ખરા અંતઃકરણથી સોગંદ ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો. તે તેઓને મળ્યો અને તેણે તેઓને ચો તરફ શાંતિ આપી. આમેન.
આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ. તમે પણ એકબીજાને સલામ કરી લો આજુબાજુ. હમણાં જ વિલ્સનભાઈ મને જણાવ્યું કે રેવરન્ડ હેરોલ્ડ વાઘેલાનો ફોન હતો અને આખી મંડળીને સલામ કેવડાવી છે, નવા વર્ષની પ્રેમી સલામ. ગઈકાલે ઓલિવરભાઈનો પણ ફોન હતો અને તેમણે પણ આખી મંડળીને યાદ કરે છે અને સલામ કેવડાવી છે. આપણે પ્રભુના વચનો તરફ જોઈએ. પહેલા તમારો સેલફોન જરા ચેક કરી લેશો, જો ઓન હોય તો ઓફ કરી દો. તમે નક્કી કરો તમારે કોની સાથે વાત કરવી, માણસો સાથે કે પ્રભુ સાથે. સેલફોન ઇઝ ઇમ્પોર્ટન્ટ, સેલફોનની બહુ જરૂર છે, પણ ચર્ચમાં નહીં. તમારા સીટ બેલ્ટ બાંધી લો બરાબર, કે તમે કંઈ પ્રભુનો આત્મા આવે ને કંઈ ગબડી ના પડતા. ગેટ રેડી ટુ હિયર ધ વર્ડ ઓફ ગોડ. એકવાર એક ઉપદેશક હતા અને એમણે બહુ સરસ ભાષણ કર્યું, અને એ પુલપીટ પરથી નીચે ઉતરતા હતા ત્યારે એ આશા રાખતા હતા કે કોઈ એમની કોમેન્ટ કરે. જે નીચે ઉતર્યા પહેલા તો એક બહેન એમને મળ્યા, એ બહેન કંઈ બોલે પહેલાં તો ઉપદેશકે જ એમને પ્રશ્ન પૂછ્યો કે મારા ભાષણનો કયો ભાગ તમને વધારે ગમ્યો, શરૂઆતનો કે પાછળનો? ને બેને કહું કે શરૂઆતનો નહીં અને પાછળનો નહીં. મને એક વાક્ય બહુ અસર કરી ગયું, એટલે એમણે બહુ ઇંતેજારીથી પૂછ્યું કે કયું વાક્ય? ને એમણે કહ્યું યોહાન 3:16, ફોર ગોડ સો લવ ધ વર્લ્ડ ધેટ હી ગેવ હિઝ ઓનલી બિગોટન સન દેટ હુ સો એવર બિલીવ્સ ઇન હિમ શુડ નોટ પેરિશ બટ હેવ everlasting life. ભલાઓ મારા અને તમારા જીવનમાં જે અસર કરે છે એ તો પ્રભુનું વચન છે, પ્રભુના શબ્દો છે. અને એટલા માટે હું દર વખતે કહું છું, એમ આજે પણ કહું છું, કે તમે તમારા બાઇબલ ખુલ્લા રાખશો અને રેફરન્સીસ અને પ્રભુના વચનો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. હમણે મિચ્યુલમાં જ્યાં હું નોકરી કરું છું ત્યાં એક દિવસે 2 શિફ્ટ ભેગી કરી, મારે એક સાઉથ ઇન્ડિયન વ્યક્તિ સાથે કામ કરવાનો વારો આવ્યો. જનરલી અમે પેરમાં કામ કરતા હોઈએ છીએ, બેની જોડીમાં. અમારું કામ પૂરું થયું પછી એ વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો, આર યુ પેન્ટીકોસ્ટલ? મેં કીધું યસ આઈ એમ, I have confessed my sin before the Lord Jesus Christ. I accepted Jesus Christ as my Lord and Savior. And I have received the Holy Spirit. So in that way, I am Pentecostal. હું મેથોડિસ્ટ પણ છું, કારણ કે હું મેથડથી કામ કરું છું. હું ક્વાઇટ ટાઈમમાં અમુક મેથડ વાપરું છું, હું પ્રાર્થનામાં અમુક મેથડ વાપરું છું, હું બાઇબલ સ્ટડીમાં અમુક મેથડ વાપરું છું. સો ઇન દેટ વે આઈ એમ મેથોડિસ્ટ. હું સાલ્વેશનિસ્ટ પણ છું, સાલ્વેશન આર્મી, ફાયર એન્ડ બ્લડ, પ્રભુ ઈસુના લોહીમાં મારા પાપોની માફી મળી છે, પ્રભુ ઈસુનો પવિત્ર આત્મા મારી ઉપર છે ને મને દોરે છે અને ચલાવે છે. એફેસિયાના 6 અધ્યાયમાં પાવલ પેઈત લખે છે કે તમે પ્રભુના બળમાં શક્તિમાન થાઓ, દેવના સર્વ હથિયારો સજી લો. તમને ખબર છે ને, સાલ્વેશન આર્મી તે મિલિટરી ટર્મ વાપરે છે, કેપ્ટન ને કમાન્ડર ને તરવાર ને ઢાલ એ બધા શબ્દો પાવલ પેઈત વાપરે. અમે જ્યારે નાના હતા અને મુક્તિપુરમાં જતા હતા ત્યાં મારા માસી રહેતા હતા, ત્યાં દેવળમાં જઈ અને જે કેપ્ટન કે કમાન્ડર હોય તેમ કે તોપ ચલાવો, પછી બધા બોલે હા લે, સરસ લાગે. આ સાલ્વેશન આર્મીની રીત છે. પણ બ્રધરન પણ છું, કારણ કે મારી જેમ ઘણા બધાએ પ્રભુનો ઈસુનો સ્વીકાર કર્યો છે ને એટલે તેઓ પ્રભુમાં મારા ભાઈઓ અને બહેનો છે. ભાઈઓ સમસંપીને રહેતો કેવું સારું. હું અલાયન્સનો પણ છું, કારણ કે અલાયન્સ મંડળીના સ્થાપક એબી સિમ્પસન પવિત્ર આત્મામાં ખાસ માનતા હતા. તમે એમનું પુસ્તક વાંચ્યું હશે, પવિત્ર આત્માનું પરાક્રમ અથવા ઉપરનું સામર્થ્ય, અને પ્રભુએ એના પવિત્ર આત્માથી મને અભિષેક કર્યો છે અને એટલે હું અલાયન્સનો પણ છું. સીએનઆઈ નો તો મેમ્બર જ છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ બધા ડાયમેન્શન, ડિવિઝન એન્ડ ડિનોમિનેશન ઇઝ હિયર ઓન અર્થ. એઝ ફાર એઝ હેવન ઇઝ કન્સર્ન, વી હેવ વન ગોડ, વન ચર્ચ, વન બોડી, વન બેપ્ટિઝમ, વન ફેથ, વન સ્પિરિટ, વન હોપ. વી આર વન, યુનાઇટેડ ઇન જીસસ ક્રાઇસ્ટ. અને એ આપણી મંડળી છે. જે ડિનોમિનેશન્સના મેં નામ દીધા, એ દરેક ડિનોમિનેશન્સના સભ્યો આપણી મંડળીના સભ્યો છે. અને આપણે યુનાઇટેડ છે, આપણે એકતામાં આગળ વધવાનું છે. અને પ્રભુના આત્મામાં આપણે આગળ વધી પણ રહ્યા છીએ. આ તો મેં તમને એપીટાઈઝર આપ્યું, હજુ ખાવાનું બાકી છે. તો હવે મારો સંદેશો શરૂ થાય છે. તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને જેવી રીતે ઓદેદના પુત્ર અઝારિયા પર પ્રભુનો આત્મા આવ્યો હતો, તેવી જ રીતે મારા પર પ્રભુનો આત્મા આવ્યો. અને પ્રભુએ મને જણાવ્યું કે આ વાત તું મંડળી સમક્ષ કર. જેવી રીતે તેણે કહ્યું હતું કે સર્વ યહુદા તથા બિન્યામીન મારું સાંભળો, એમ હું પણ અત્યારે તમને કહું છું કે મારું સાંભળો. એકચ્યુઅલી એ તો મારું નહીં પણ પ્રભુનું, કારણ કે ઈશ્વરે જે બતાવ્યું છે તે હું તમને કહેવા માગું છું. તો પહેલો પ્રશ્ન પ્રભુ પૂછે છે, જે અહીં પૂછ્યો છે બીજી કલમમાં, કે જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે કોના પક્ષમાં છો? પહેલો પ્રશ્ન. બે મોટા પક્ષ છે, એક બાજુ પ્રભુ છે, બીજી બાજુ શેતાન છે. એક બાજુ અજવાળું છે, બીજી બાજુ અંધારું છે. એક બાજુ સુખ છે, બીજી બાજુ દુઃખ છે. એક બાજુ સત્ય છે, બીજી બાજુ દુષ્ટાણું છે. એક બાજુ સ્વર્ગ છે, બીજી બાજુ નર્ક છે. એક બાજુ જીવન છે, બીજી બાજુ મરણ છે. એક બાજુ ક્રાઇસ્ટ છે, બીજી બાજુ એન્ટી ક્રાઇસ્ટ છે. એક બાજુ રેપ્ચર છે, બીજી બાજુ ક્લેશ કાળ છે. ભલા રેપ્ચર થવાનું છે, એક મિનિટમાં આપણે બધા ઉચકાઈ જઈશું. કોરિન્થના પત્રમાં એમ લખ્યું છે કે એક ક્ષણમાં આંખના પલકારામાં આપણું રૂંબાદન થશે. જે પ્રભુના છે તે ઉચકાઈ જશે, જે નીચે રહેશે તેમને ક્લેશ કાળમાં દાખલ થવું પડશે. ચોઈસ ઇઝ યોર્સ. આ બે મોટા પક્ષ છે, તમે કોના પક્ષમાં છો? આ પ્રશ્ન જૂના કરારમાં અને નવા કરારમાં વર્ષોથી પૂછાતો આવે છે. જો તમે નિર્ગમનના પુસ્તકમાં જોશો તો પ્રભુ સિનાઈ પર્વત પર મૂસાને બોલાવે છે અને ત્યાર પછી લોકો છકી જાય છે, મૂસાને આવતા વાર થાય છે. એટલે બબડાટ, કચકચ, ગણગણાટ શરૂ થયો. આ મૂસાનું શું થયો? ક્યાં ગયો? કેટલી વાર થઈ? હજુ કેમ આવતો નથી? આપણે બાછરડું બનાવો, સોનું લાવો, રૂપું લાવો, ભેગું કરી. શાસ્ત્ર એમ કહે છે કે હારુને તેમને છકી જવા દીધા અને ત્યાં વાછરડું બનાવ્યું ને એની પૂજા કરવા લાગ્યા. મૂસાએ જ્યારે સિનાઈ પર્વત પરથી ઉતર્યો, ગુસ્સો ચડ્યો અને પડકાર ફેંક્યો. જો 32મી કલમ ને 26મી કલમ કોઈ વાંચશો, નિર્ગમન 32 અને 26, જે યહોવાના પક્ષનો હોય તે આગળ. મારો પહેલો પ્રશ્ન એ છે તમે કોના પક્ષમાં છો? પુનર્નિયમના છેલ્લા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે મૂસાનું મરણ થાય છે, ઇસરાયલ પુત્રો આગળ વધે છે, યોશવાને નવી લીડરશીપ સોંપવામાં આવી અને તેઓ કનાન તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં પણ પાછા આ જ ઇસરાયલ પુત્રો અન્ય દેવ દેવીઓની પાછળ ભટકી ગયા, અમોરીઓના દેવની સેવા કરવા માંડ્યા. યોશવાએ બધાને ભેગા કર્યા, પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં સુધી, કોની સેવા કરવી છે, ક્યાં સુધી આવું કર્યા કરશો, તમારે કોની સેવા કરી છે તે નક્કી કરો, તમે કોના પક્ષમાં છો. જો યહોવા દેવ હોય તો એને અનુસર, અમોરીઓના દેવની સેવા કરવી હોય તો એની કરો, પણ તમે નક્કી કરો. પણ આ પ્રભુના સેવકે પોતાનો નિર્ણય જાહેર કર્યો, પણ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશ. ઇસરાયલ પુત્રો આગળ વધે છે. રાજાઓના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, કારમેલ પર્વત પર એલિયા બધાને ભેગા કરે છે, આહાબ રાજા, બાળના પ્રબોધકો, 450 પ્રબોધકો. અમે ઇઝરાયલ ગયા હતા ત્યારે પર્વત પર ગયા હતા. જેઓ જવાની ઈચ્છા રાખે છે તેમને પણ ત્યાં લઈ જશું. કારમેલ પર્વત. એલિયાએ પડકાર ફેંક્યો, તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ધચ્યું પચ્યું રહેશો? જો બાલ દેવ હોય તેને અનુસરો, યહોવા દેવ હોય તેને અનુસરો. વર્ષોથી આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે. એટલે મારો પહેલો પ્રશ્ન એ છે, આ નવા વર્ષમાં પ્રભુએ જ્યારે તમને પ્રવેશ આપ્યો છે ત્યારે તમે કોના પક્ષમાં છો, તમે કઈ બાજુએ છો? બીજી બાબત, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે. તમે શું શોધો છો? બીજો પ્રશ્ન, અથવા તમે કોને શોધો છો? તમે શા માટે અમેરિકા આવ્યા? પૈસા કે ડોલર કમાવા? થોડા વખત પહેલા હું ઇન્ડિયા ગયો હતો, એક વ્યક્તિએ મને પૂછ્યું કે ભાઈ અમે સાંભળ્યું છે કે અમેરિકામાં ડોલરના ઝાડ છે, સાચી વાત? મેં કહું ભાઈ ડોલર ટ્રી નામના સ્ટોર છે, એક એક ડોલરમાં બધી વસ્તુઓ મળે છે, ઝાડ તો નથી પણ આવા ડોલર ટ્રી નામના સ્ટોર છે. આપણે છે ને જે રીતે ત્યાં જઈએ છીએ અને જે રીતે જીવીએ છીએ એ લોકો જ્યારે જુએ છે ત્યારે એમને એવું લાગે છે કે અમેરિકામાં ડોલરના ઝાડ છે. પણ ભાઈ અહીં તો સખત મહેનત કરવી પડે છે, પરિશ્રમ કરવો પડે છે. જેઓ અહીં આવ્યા છે અને કામ કરે છે, નોકરીઓ કરે છે, ટાઈમની કેટલી સખત કિંમત છે વગેરે મને ને તમને ખબર છે. પણ તમારે શું જોઈએ છે? સુખ અને શાંતિ જોઈએ છે? જ્ઞાન મેળવવું છે? કોઈ કેવું કહે છે કે ભાઈ અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય માટે અમે આ જાય છે. કોઈ કેમ કહે છે કે અમે આનંદ પ્રમોદ મેળવવા, કોઈ કેમ કહે છે કે માન અને સ્ટેટસ આપણું વધે અમેરિકાથી આવ્યા છે. કોઈને સારી વાઈફ જોઈએ છે, છોકરો અમેરિકાથી આવે છે. બાઇબલ એમ કહે છે કે તમે તેને શોધો અને તે તમને મળશે. બીજી કલમ જુઓ તમે, તમે તેને શોધો અને તે તમને મળશે. માથીની સુવાર્તામાં પણ આપણે વાંચીએ છીએ કે પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે બધા વાના તમને આપવામાં આવશે. એ બધા વાના એટલે કયા? જેને આપણે ઈચ્છા અપેક્ષા કે આકાંક્ષા રાખીએ છીએ એ બધું જ મળશે. પણ સૌથી પ્રથમ પ્રાયોરિટી, ટોપ પ્રાયોરિટી, આ નવા વર્ષમાં તમે કોને આપવા માંગો છો? બાઇબલ તો એમ કહે છે તમારું જીવન જોઈએ છે, તો યોહાન 10:10 એવું લખ્યું છે કે તેઓને જીવન મળે ને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. તમારે સુખ જોઈએ છે તો બાઇબલમાં એવું લખ્યું છે નીતિ વચન 3:17 તેના માર્ગે સુખ ચેન જ છે અને તેના સગડા રસ્તામાં શાંતિ છે. તમારે શાંતિ જોઈએ છે તો યોહાન 16:13 એવું લખ્યું છે કે મારામાં તમને શાંતિ મળે માટે એ વચનો મેં તમને કહ્યા છે. બોલો, યાદ રાખો, શાંતિ વ્યક્તિમાં છે, વસ્તુમાં નથી. અને એ વ્યક્તિ તે બીજું કોઈ જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દુનિયાનો પ્રશ્ન આજે શું છે ખબર છે? શાંતિ જોઈએ છે પણ પ્રભુ ઈસુ જોઈતા નથી. ધેટ્સ ધ પ્રોબ્લેમ. તમારે સલામતી જોઈએ છે તો ગીતશાસ્ત્ર 4:8 એવું લખ્યું છે કે હું શાંતિમાં સૂઈ જઈશ, કારણ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. તમારે તંદુરસ્તી જોઈએ છે તો ગીતશાસ્ત્ર નીતિવચન 3:7 એવું લખ્યું છે, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા, તેથી તારું શરીર નિરોગી થશે. તમારે માન અને ધન જોઈએ છે તો બાઇબલ એમ કહે છે, દ્રવ્ય તથા માન મારી પાસે છે. નીતિવચન 8:18. તમારે લાંબુ આયુષ્ય જોઈએ છે તો નીતિવચન 4:10 કોઈ વાંચશો? નીતિવચન 4:10.
હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર, એટલે તારા આવરદાના વર્ષો ઘણા થશે.
પ્રભુ અને પ્રભુની વાતો આપણે સાંભળીએ છીએ પણ એનો સ્વીકાર કરવો જોઈએ. તો કહે છે, તારું આયુષ્ય લંબા છે, તારા આવરદાના વર્ષો ઘણા થશે. ગયા અઠવાડિયે નિક્સનના બાળકો મારા ઘેર આવેલા, હું એમની સાથે થોડીક વાત કરતો હતો. એમાં વાત પરથી મરણની વાત નીકળી, એટલે મેં એ ત્રણેય બાળકોને કહ્યું, પ્રિન્સ, સેલેસ્ટી, નેવિલને, કે વી હેવ ટુ ડાય, એવરીબડી હેઝ ટુ ડાય. ઇટ ઇઝ અપોઇન્ટેડ બાય ગોડ, બિકોઝ હેબ્રિઝ 9:27 સેઝ ધેટ એવરીબડી હેઝ ટુ ડાય. પ્રિન્સનો રિસ્પોન્સ કેવો હતો ખબર છે? મારે મરી નહીં જવું. તમારે લાંબુ આયુષ્ય જોઈએ છે તો પ્રભુ કહે છે કે મારી વાતો સાંભળો અને સ્વીકારો. તમારે સરસ ઊંઘ જોઈએ છે? આપણને ખબર છે કે પ્રશ્નો, ચિંતાઓ અને ખોટી બીક માણસને ઊંઘ હરામ કરી નાખે. મારા એક રિલેટિવ્સ છે અમેરિકામાં, એમની સાથે હું ફોન પર કાઉન્સેલિંગ કરું છું. એમનો મુખ્ય પ્રશ્ન શું છે ખબર છે? જયંતિભાઈ, રાત્રે ઊંઘ આવતી નથી. જો પ્રભુ સાથેના સીધા સંબંધમાં આપણે જીવીએ છીએ તો આપણે નિરાતે ઊંઘી શકીએ છીએ. કોઈ નીતિવચન 3:24 વાંચશે? મારા બાઇબલમાં મેં એવું લખ્યું છે, સ્વીટ સ્લીપ. તકિયા પર લોકો એવું લખે છે, સ્વીટ ડ્રીમ. ડ્રીમ ચાલતો હોય તારા પાછું નાનું મગજ તો કામ કરતું જ હોય, એના કરતા સ્વીટ સ્લીપ સારું. બધા જ બધું એવરી સિસ્ટમ બધી ડેટ થઈ જવી જોઈએ, શાંતિથી સુઈ જાઓ. નાનું બાળક જેમ ઊંઘી જાય ને એ રીતે. 30 ડિસેમ્બરે મને ઘણો થાક લાગ્યો અને હું ખાસ ઊંઘી ગયો. દરરોજ તો મારા વાઈફ મને ઉઠાડે, પણ એને ખબર હતી કે આ બરાબર થાક્યા છે, એટલે મને ઉઠાડ્યો નહીં. પણ હું જ્યારે જાગ્યો ને ત્યારે મેં કેવો અનુભવ કર્યો, બાઇબલમાં એ લખેલું છે, યર્મિયા 31:26 જુઓ, વાંચો. કોઈ યર્મિયા 31:26. કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર પ્રભુ સાથેના સીધા સંબંધમાં આપણે જીવીએ છીએ ત્યારે ઈશ્વર તરફથી આ ગિફ્ટ દરેકને મળે છે. ડોક્ટરોનું કેવું છે કે ગુડ સ્લીપ ઇઝ ગુડ પેઇન કિલર. ટાઇનેલોન નહીં, અને તમે સરસ ઊંઘી જાઓ તો ઘણા બધા તમારા દુઃખો તે ઓછા થઈ જાય છે. કેટલાક લોકો એવું કહે છે કે અમે તો સફળતા મેળવવા માટે અમેરિકામાં આવ્યા છે. ગીત શાસ્ત્ર 37:5 જુઓ.
તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
એ તો પ્રભુ છે કે જે આપણને સફળતા અપાવે છે, ફળીભૂત કરે છે, સક્સેસ કરે છે. પ્રભુ અને તેના વચનોમાં આપણે વૃદ્ધિ પામવાનું છે. તમારા આશીર્વાદ જોઈએ છે તો ગીત શાસ્ત્ર 21:3 એવું લખ્યું છે, કેમ કે આશીર્વાદો લઈને તેની સામે જાય છે. આ બાઇબલનો એક જ ઈશ્વર એવો છે કે જે સામે ચાલીને આવે છે આશીર્વાદો આપવા માટે. તમારે રક્ષણ જોઈએ છે, સિક્યોરિટી જોઈએ છે, તો ગીત શાસ્ત્ર 31:23 એવું લખ્યું છે, યહોવા વિશ્વાસીઓનું રક્ષણ કરે છે. તમારે જ્ઞાન જોઈએ છે તો યાકુબ 1:5 એમ લખ્યું છે કે તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે તેની પાસે તે માગે એટલે તેને આપવામાં આવશે. નિધિ વચનમાં એવું લખ્યું છે કે યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. પ્રભુની ઓળખાણ, પ્રભુની સાથેના ઇન્ટિમેટ રિલેશનશીપ એ જ્ઞાન આપે છે. હું મારા દીકરાઓને અને જુવાનોને આ કહું છું કે વિથ ક્રાઇસ્ટ યુ આર હીરો, વિધાઉટ ક્રાઇસ્ટ યુ આર ઝીરો. તમારી પાસે આ દુનિયાનું ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલું નોલેજ હોય, ડિગ્રીઓ હોય, સ્ટેટસ હોય, પણ જો તમે વિધાઉટ ક્રાઇસ્ટ હો યુ આર ઝીરો. આજે તમે પોતાના સંબંધની વિચાર કરો. કોઈને સોનું રૂપું જોઈએ છે? શંકરભાઈ હાથ ઊંચો કરે છે. હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક તેનો 2:8 સફાન્યા પછી આવશે. હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક 2 જેને મળે વાંચે 8 બધું મારું છે. પ્રભુની પાસે આવો, પ્રભુને શોધો, પ્રભુના પક્ષમાં રહો, એન્ડ યુ વિલ ગેટ એવરીથિંગ. અહીં કેટલાક અનમેરિડ જુવાનો છે અને એમને વાઇફ જોઈએ છે. નીતિ વચન 14:19 જો. નીતિ વચન 19:14. જો કોઈ પણ વ્યક્તિને સારી સ્ત્રી જોઈતી હોય તો પહેલા પ્રભુને શોધો અને પ્રભુ એના સમયમાં યોગ્ય સ્ત્રી દાહી પત્ની પૂરી પાડશે. જો એની ઉપરની જ કલમ જોશો ને તેમાં પાછી એક બીજી પત્નીની વાત છે, કજિયાખોર પત્ની. એટલે પ્રશ્નો ઉભા થશે હું એના કરતા. આ પ્રભુનો સેવક જે કહે છે કે જો તમે તેને શોધશો તો તે તમને મળશે, અને એ જો તમને મળશે તો આ બધું જ તમારું છે. આશીર્વાદ કહો, રક્ષણ કહો, જ્ઞાન કહો, વાઇફ કહો, આનંદ જોઈએ છે. ગીત શાસ્ત્ર 16:11 જુઓ. તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે. ભલા અહીંયા આગળ ઈશ્વરની હાજરી છે અને એની સન્મુખ હું ને તમે બેઠા છે, અને એટલે ખરો આનંદ તે પ્રભુની પાસેથી આપણને મળે છે. પ્રભુની પાસે બધું જ છે. એટલે પ્રભુના સેવકે અહીંયા આગળ ઇસરાયલ પુત્રોને જણાવ્યું કે તમે યહોવાના પક્ષમાં રહો, તેને શોધો, એ તમને મળશે. આ બટ નેચરલ છે. ત્યાર પછીની જે બાબત જવા છે, જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. હવે એ વખતના જમાનામાં જે ઇસરાયલ લોકો જીવતા હતા તેની બાબત આપણને હેરિસભાઈ વાંચી સંભળાવી. ત્રણ બાબત અહીંયા આગળ જોઈએ છે. પહેલી બાબત એ છે કે તેઓ ખરા દેવને ભજતા નહોતા. જો તમે ત્રીજી કલમ. ત્યાર પછી બીજી બાબત એ હતી કે તેમને બોધ કરનાર યાજક નહોતા. પ્રભુનું વચન જે શિક્ષણ આપવું જોઈએ લોકોને અને મંડળીને એ મળતું નહોતું. અને ત્રીજી બાબત એ હતી કે તેમની પાસે નિયમશાસ્ત્ર નહોતું. મારી પાસે એક બુક છે, વારંવાર જણાવું છું અને આજે જણાવું છું કે એનું ટાઈટલ છે સદોમ હેડ નો બાઇબલ. સદોમની પાસે બાઇબલ નહોતું. અને મને તમને ખબર છે કે સદોમને ગમોરાના સાહલ થયા. અત્યારે એના અવશેષો શોધવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે પણ એ પણ હાથ લાગતા નથી. ઈશ્વરનો કોપ ને ઈશ્વરનું ન્યાય શાસન તે એ પ્રદેશો પર આવ્યું, સદોમ અને ગમોરા. આપણી પાસે બાઇબલ હોય પણ જો આપણે બાઇબલનો ઉપયોગ કરતા ના હોય તો એવું જ અર્થ હોય કે તેઓની પાસે નિયમશાસ્ત્ર નહોતું. કેમ કે જેની પાસે નથી એને ખબર નથી, એ વાંચતો નથી, એનો ઉપયોગ કરતો નથી. જેની પાસે છે તેની પાસે બંધ પુસ્તક તરીકે છે, એ વાંચતો નથી, મનન કરતો નથી, એ પ્રમાણે વર્તતો નથી. એટલે બંનેની પરિસ્થિતિ સરખી છે. આ બાબતોને લીધે ત્રણ બાબતો અહીં જોવા મળે છે. કોઈ પણ માણસને શાંતિ નહોતી. પાંચમી કલમ જુઓ તમે. તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી. દેશના બધા રહેવાસીઓ તે કેવા હતા? બહુ દુઃખી હતા. અને એનું પરિણામ શું આવ્યું? છઠ્ઠી કલમમાં લડાઈ અને પાય મારી. જ્યારે આપણે ખરા પ્રભુનું ભજન કરતા નથી, જ્યારે મંડળીમાંથી જે શિક્ષણ મળવું જોઈએ, પ્રબોધક હોય, યાજક હોય, સુવાર્તિક હોય, સેવક હોય, જે ટીચિંગ આપવું જોઈએ એ જ્યારે ચર્ચમાં મળતું નથી, અને લોકો બાઇબલને એક સારા પુસ્તક તરીકે, પવિત્ર પુસ્તક તરીકે ફક્ત બંધ કરીને રાખી મૂકે છે, જેમનું બાઇબલ ખોલવામાં પણ મુશ્કેલી પડે છે કારણ કે એટલા પાના ચોંટી ગયા હોય છે કે ઉખડતા પણ હોતા નથી, કારણ કે બાઇબલનો ઉપયોગ થતો નથી હોતો. કોઈક એવું કહ્યું છે કે ક્લીન બાઇબલ ઇઝ ડર્ટી ક્રિશ્ચન, ડર્ટી બાઇબલ ઇઝ ક્લીન ક્રિશ્ચન. તમારું અંગત બાઇબલ કેવું છે? ઇઝ ઇટ ક્લીન ઓર ડર્ટી? લીટા કાવેલા છે, કઈ નોંધ લખેલી છે કે પછી સરસ પેટી પેક? ભલો, પ્રભુએ આપણને વચનો આપ્યા છે કે આપણે તે પ્રમાણે જીવીએ. પરંતુ આ પ્રભુના સેવકના શબ્દો સાંભળ્યા પછી આ લોકોએ જે પગલા લીધા એ તમે જુઓ. તો પહેલી બાબત આપણે એ જોઈએ છીએ આઠમી કલમમાં કે તેમણે તેમની ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. એવું માનશો નહીં કે ઇન્ડિયામાં જ મૂર્તિ પૂજા થાય છે, ઇઝરાયલમાં પણ આ બધા દેવ દેવીઓ હતા, બાલ ને અશેરા અને જાત જાતના દેવો હતા અને એની મૂર્તિ પૂજા થતી હતી. પ્રભુએ એમના દેખતા ગજબના ચમત્કારો કરેલા, છતાં પણ એ બધું લોકો ભૂલી જતા હતા. પ્રભુએ તમે જુઓ સમુદ્રના બે ભાગ કરી દીધેલા અને થોડા જ વખતમાં એમણે વાછરડું બનાવીને તેની ભક્તિ કરવા માંડ્યા. એ આ ઇસ્રાયલી લોકો હતા. ભલાઓ, ઘણી વાર આપણે પણ એવું કરીએ છીએ. મૂર્તિ પૂજા એટલે શું? મેં આગળ મેં પોતે એની વ્યાખ્યા બનાવી છે મારી રીતે. ત્યાં પ્રમાણે છે, ઈશ્વર સિવાય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને ઈશ્વર કરતાં વધારે પ્રેમ કરવો એ મૂર્તિ પૂજા છે. એફએસસી 5:15 પણ લખ્યું છે, કોઈ વાંચો એફએસસી 5:15. બીજું કોઈ એક વ્યક્તિ કોલોસી 3:5 કર મૂર્તિ પૂજા સંબંધી બાઇબલમાં લખેલું છે. એફએસસી 5:5
અને ક્રિષ્ના તથા દિલના રાજ્યમાં કઈ વાંધો નથી.
વ્યભિચાર, દુરાચરણ, દ્રવ્યલોભ ઇઝ ઇક્વલ ટુ આઇડલ વર્શિપ. કોલોસી 3:5 જુઓ.
એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો.
આ બધી બાબતો પ્રભુનું વચન એમ કે છે કે મૂર્તિ પૂજા જેવું છે, એટલે એવું માની ના લેશો કે હિન્દુ લોકો જ કે નોન ક્રિશ્ચિયન લોકો જ મૂર્તિ પૂજા કરે છે. ખ્રિસ્તી લોકો અને ખ્રિસ્તી દેશો પણ મૂર્તિ પૂજા કરે છે. આ દેશના કેટલાય દેવો છે, હું તમને જો ગણાવું તો પાર ના આવે, કે જેના દેવ તરીકે આ દેશના લોકો માને છે. ડોલર સૌથી મોટો દેવ છે, ગેમ એ પણ મોટો દેવ છે. તમે જુઓ તો અમેરિકામાં મોટાભાગની રમતો રવિવારથી શરૂ થાય છે, જે દિવસને ઈશ્વરે જુદો ઠરાવ્યો છે, અલગ કર્યો છે, પવિત્રતામાં જે દિવસ ગુજારવો જોઈએ એને બદલે રમત ગમતથી એની શરૂઆત થાય છે. હમણાં કોઈ મેચ હતી, મને તો કંઈ યાદે નથી, મોન્ટુને મેં પૂછ્યું તો કહે છે કે પપ્પા $1000ની ટિકિટ છે, વરસાદ ને સ્નો પડતો હતો, ઊભા ઊભા જોવાનું, અને છતાં બધી ટિકિટ સોલ્ડ આઉટ. વિચારતો કરો, સ્નો વરસાદમાં પલળવાનું, ઊભા ઊભા જોવાનું, બેસવાની જગ્યા નહીં, એને $1000 આપવાના અને બધી ટિકિટ સોલ્ડ આઉટ. કેટલો બધો શોખ, $1000 જો અમને ચર્ચમાં આપવાના કહીએ કે કોઈ મિશનરીને સપોર્ટ કરવાનું બે તો આપણને કેવું લાગે છે. પણ આપણા પોતાના શોખને એક મૂર્તિ બનાવી દઈએ છીએ અને એની આપણે પૂજા કરીએ છીએ. શેતાન પ્રભુ ઈસુની પાસે આવ્યો, મારી ને તમારી પાસે આવે છે અને બધું દેખાડે છે કે જો આનું તું પગે પડીને ભોજન કરીશ તો હું આ બધા વાના તને આપીશ. આ આઇડલ વર્શિપ છે. એ લોકો આવું કરતા હતા, પરંતુ એમણે ધિક્કાર પત્ર મૂર્તિઓ કાઢી નાખી, સારું કર્યું, ઘણું સારું કામ કર્યું. ત્યાર પછી બીજી સી બાબત કરી, તેમણે યહોવાની વેદી સમરાવી. જો 8મી કલમ છેલ્લો ભાગ, વેદીનું રિપેરિંગ કર્યું. તમારા જીવનમાં કઈ વેદીનું રિપેરિંગ કરવાની જરૂર છે? હું તમને એટલીસ્ટ 3 વેદી બતાવું આજે. પહેલી વેદી છે ક્વાઇટ ટાઈમ, પ્રભુની સાથેનો શાંત સમય. આ એવો સમય છે કે જેમાં તમે અને પ્રભુ, બીજી કોઈ વ્યક્તિ નહીં, સાથે મળીને વાતચીત કરો, મનન કરો, પ્રાર્થના કરો. મારી પાસે 1 કલાકનો મેસેજ છે, પરંતુ હું તમને થોડી ક્ષણોમાં કહેવા માંગુ છું કે જ્યારે પ્રભુની સાથેના રાઈટ રિલેશન્સમાં તમે હો છો ત્યારે તમે આ મિસ કરતા નથી. જો તમે ક્વાઇટ ટાઈમની વેદીને તોડી નાખી હોય તો એને આજે રિપેર કરવાની જરૂર છે. બીજી વેદી ફેમિલી પ્રેયર. કોઈકે કહું છે કે ફેમિલી પ્રેસ ટુગેધર સ્ટેસ ટુગેધર. જે કુટુંબ સાથે મળીને પ્રાર્થના કરે છે તે સાથે જીવન પણ જીવી શકે છે. કેટલાય કુટુંબમાં આ વેદી બંધ પડી છે, થતી નથી. પ્રભુએ મને ખાસ જણાવ્યું છે કે આ બાબત ત્યારે ખાસ લોકોની આગળ કહેવાની છે, એટલે એની ઉપર હું ભાર દઉં છું. અને તમને એક રિક્વેસ્ટ કરું છું કે જેઓ પુરુષો છે અને જેઓએ લગ્ન કર્યું છે તે મહેરબાની કરીને 1 મિનિટ માટે ઊભા થશો. સાંભળો, સૈન્યનો દેવ યહોવા આમ કહે છે, તમે તમારા કુટુંબના આગેવાન છો, લીડર છો, વડીલ છો, અને બાઇબલ પ્રમાણે તમે યાજક છો. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એન્ડ નોટ યોર વાઇફ. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એન્ડ નોટ યોર ચિલ્ડ્રન. ભેગા કરો, પ્રાર્થના કરો, ફેમિલી પ્રેયરમાં જો નથી થતી તો આજે પ્રથમ દિવસ છે તેની શરૂઆત કરો. ડોન્ટ મેક એક્સક્યુઝ, મને પ્રાર્થના કરતા આવડતું નથી, મને સમજાતું નથી, મને બાઇબલમાં ખબર પડતી નથી. કોઈ પણ બહાના કાઢશો નહીં. શિષ્યોને પ્રાર્થના કરતા આવડતું નહોતું, પ્રભુ ઈશ્વરે કહ્યું કે આ પ્રમાણે પ્રાર્થના કરો, અને બહુ સરસ પ્રાર્થના આપણને મળી. ઓ આકાશમાં અમારા બાપ, રૂમી 8:26 એમ લખ્યું છે કે પવિત્ર આત્મા પ્રાર્થનાનો આત્મા બને છે. યથાયોગ્ય શ્રી પ્રાર્થના કરી તે આપણે જાણતા હોતા નથી, ત્યારે પવિત્ર આત્મા આપણી મદદ આવે છે. પ્લીઝ બી સીટેડ. થેન્ક યુ. ત્રીજી વેદી સમારવાની જરૂર છે. ચર્ચની પ્રેયર મીટિંગ દર શુક્રવારે અમે આખું વર્ષ મળ્યા, અને અમારું એ માર્કિંગ છે કે લિમિટેડ લોકો જ આવે છે. પ્રાર્થના સર્વને માટે ખુલ્લી છે. વાય? વોટ ઇઝ પ્રોબ્લેમ? મારું એક બાઇબલ છે ઘેર છે, એના ફ્રન્ટ પેજ પર મેં આ પ્રમાણે લખ્યું છે, સાંભળો. અવર પ્રોબ્લેમ ઇઝ નોટ અનઆન્સર્ડ પ્રેયર બટ અનઓફર્ડ પ્રેયર. હલો, પ્રશ્ન આ છે, પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપતા નથી એ નથી, પણ આપણે પ્રાર્થના જ કરતા નથી, પ્રભુને ઓફર જ કરતા નથી, પ્રભુની પાસે જ આવતા નથી, એ પ્રશ્ન છે. ત્રણ વેદી જો તમારા કુટુંબમાં બરોબર ના હોય તો એને રિપેર કરી લો. અહીંયા આગળ લખ્યું છે 8મી કલમમાં, તેઓએ ધિક્કાર પત્ર મૂર્તિઓ કાઢી નાખી, વેદી સમરાવી. ત્યાર પછી ત્રીજી બાબત એમણે કરી, આ પ્રભુના સેવકે બધાને ભેગા કર્યા. જો 9મી કલમમાં, તેના આખા યહુદા તથા બિન્યાબિન તેમજ તેઓના એફ્રાઈમ મનાસા તથા સિમિયોનમાંથી આવેલા વસેલોને એકઠા કર્યા, અને 10મી કલમમાં પણ છે એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીના 15મા વર્ષના 3જા માસમાં યરુસલેમમાં ભેગા થયા. બાઇબલ કહે છે કે તમે એકઠા મળવાનું પડતું ન મૂકો. હેબ્રી 10:25માં એ વાત લખેલી છે. ભલો, તેઓ ક્યાં ભેગા થયા? ખબર છે, યરુસલેમમાં. કારણ કે યરુસલેમ ઇઝ ધ સેન્ટર સિટી, આખા વર્લ્ડનું એક કેપિટલ છે, આખા વર્લ્ડમાં એ મધ્યમાં આવેલું છે. જો તમે આખા દુનિયાનો નકશો જોશો અને એની ઉપર આમ ચોકડી મારશો તો સેન્ટરમાં છે તે યરુસલેમ છે. યરુસલેમમાં જે બને છે તે જગતમાં બને છે, યરુસલેમમાં જે બને છે તે મંડળીમાં બને છે, યરુસલેમમાં જે બને છે તે કુટુંબોમાં બને છે. તો યરુસલેમ એ સેન્ટર છે. એક કલમ જોઈ લઈએ આપણે બાઇબલમાં, હિઝકિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 5મી કલમ. કોઈ વાંચો જોસ્તી.
પ્રભુ યહોવા કહે છે, એ તો યરુસલેમ છે, મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે.
એ તો યરુસલેમ છે કે મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે અને આસપાસ અન્ય દેશો આવેલા છે. અત્યારે પણ યરુસલેમ ટ્રબલમાં છે, અને જે યરુસલેમમાં બને છે એ જ દુનિયામાં જોવા મળે છે. આપણું યરુસલેમ કહું છે આ છે, ચર્ચ છે. અહીં આપણે બધા ભેગા થઈએ છીએ, જેમ આ લોકો કઈ કઈથી આવેલા તમે જુઓ ને, એફ્રાઈમના ભાળી મુલકમાંથી ને બિન્યાબિનમાંથી ને યહુદામાંથી ને જાત જાતનાથી અહીંને ભેગા ક્યાં થયા? યરુસલેમ. આજે આપણે ભેગા થયા છે, કોઈ ડેલાવરથી ને કોઈ મેરીલેન્ડથી ને કોઈ મોરિસવેલથી ને કોઈ ન્યુયોર્કથી ને કોઈ ન્યૂજર્સીથી, ઘણા બધા ફિલાડેલ્ફિયાથી, લેન્સડલથી અહીંયા આવીને આપણે બધા ભેગા થયા છે. આ આપણું યરુસલેમ છે, અને પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે યુનાઇટેડ રહીએ, આપણે ભેગા મળીને એના નામને ધન્યવાદ આપીએ. તે લોકો ભેગા તો થયા પણ પછી એમણે કર્યું શું? 11મી કલમ જુઓ, તેમણે બલિદાનો આપ્યા. કેટલા? 700 બળદો અને 7000 ઘેટાનું બલિદાન કર્યું. મારી પાસે બીજો એક કલાકનો મેસેજ છે 7ના આંકડા પર, પણ હું અત્યારે નહીં આપું, કારણ કે 2007માં મેં તમને ઘણી બધી વાતો એમાંથી કહી હતી. પરંતુ 7 ઇઝ ધ નંબર ઓફ ગોડ. 7નો આંકડો તે પ્રભુનો આંકડો છે. 7માં બધું પૂરું થઈ જાય છે. 7 અઠવાડિયામાં એક આખું વીક પૂરું થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધનસ્તંભ પર 7મી વાણી પોકારી અને એમ કહ્યું કે સંપૂર્ણ છે. પણ એ વખતે પ્રભુ ઈસુનું મરણ થયું નહોતું, અને એટલા માટે બળદો અને ઘેટાઓનું બલિદાન આપવું પડતું હતું. જો આપણે એ જમાનામાં હોત અત્યારે, તો અહીંયા આગળ આ ચર્ચને એક્સટેન્ડ કરવું પડત, બધા બળદો ઘેટાઓ બકરાઓ બધાને બાંધવા માટે, કેમ કે પછી વેદી પર લાવવું પડે. પણ થેન્ક ગોડ, થેન્ક યુ જીઝસ, મોટું બલિદાન આપવામાં આવ્યું અને આ બધા જર્પણો તે બંધ થયા. પરંતુ પ્રભુ હવે મારી ને તમારી પાસે જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ માગે છે. રૂમી 12 અને 1 પ્રમાણે ભલો તેમણે બલિદાનો આપ્યા. બીજું શું કર્યું? તેમણે બહુ કડક નિયમનું પુનરાવર્તન કર્યું, કરાર કર્યો. 12મી કલમ જો, તેઓએ નવેસરથી કરાર કર્યો કે ખરા અંતઃકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃના દેવની ભક્તિ કરે, અને જો કોઈ આવું ના કરે તો ઇઝરાયલમાં આ રૂલ્સ હતો. શું? કટ ઓફ, મંડળીમાંથી બહાર એને મારી નાખો, જીવતોય નહીં રહેવા દેવા. આ સંબંધી નિર્ગમન અને પુનર્નિયમમાં ઘણા બધા નિયમો આપેલા છે, તમે ઘેર જઈને વાંચી લો. કે એ વખતે આ જમાનો હતો, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, સખત કડક નિયમ હતા. એની સાથે મેં યોહાન 4:24 સરખામણી કરી છે કે સમૃનીબાએ જ્યારે વાત કરી ભક્તિ અને ભજન કરવાની, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આ કૃપાનો જમાનો છે, એટલે આ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમૃની બાઈ આગળ રજૂ કરી. ત્યાર પછી બીજું શું કર્યું? તેઓએ સોગન ખાધા, રણશિંગડા વગાડ્યા, તુરાઈઓ વગાડી મોટે સાદે, 14મી કલમ જુઓ. અને તેઓએ નક્કી કર્યું, અને આવું જ્યારે તેમણે કર્યું, 7 બાબતો મારા સ્ટડી પ્રમાણે તેમણે કરી, ત્યારે પરિણામ શું આવ્યું તે આપણને છેલ્લી અને 15મી કલમમાં જોવા મળે છે. તે સોગંદથી યહૂદિયાના સર્વ લોક હરખાયા, કેમ કે તો એ પોતાના ખરા અંતઃકરણથી સોગંદ ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો હતો. તે તેઓને મળ્યો ને તેણે તેઓને ચારે તરફ શાંતિ આપી. આ કલમને જો તમે 5મી કલમ સાથે સરખાવો, 15મી કલમને 5મી કલમ સાથે, તો બે મોટા તફાવત જોવા મળે છે. 5મી કલમમાં એવું લખ્યું છે કે તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી. અહીંયા આગળ 15મી કલમમાં એવું લખ્યું છે કે ચારે તરફ શાંતિ. 5મી કલમમાં એવું લખ્યું છે કે સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. 15મી કલમમાં એવું લખ્યું છે કે તે સોગંદથી યહૂદાના સર્વ લોક હરખાયા. બોલો, આ બધું ચેન્જીસ કેમ આવ્યો? આખા અધ્યાયનું જે સેન્ટ્રલ આઈડિયા તે 4થી કલમમાં જોવા મળે છે. 4થી કલમ જુઓ. પણ જ્યારે તેઓએ સંકટને સમય પસ્તાવો કરીને ઇસ્રાયલના દેવ યહોવાની શોધ કરી, ત્યારે તેઓને મળી. તમને નથી લાગતું કે આપણે આ સંકટના સમયમાંથી પસાર થઈ જાય છે? ઈશ્વરનો આત્મા મને એવું કહી રહ્યો છે કે 2009 વર્ષમાં દુઃખો છે, સંકટો છે, સુનામી છે, તોફાનો છે, પ્રોબ્લેમ છે, આ સંકટના સમયમાં આપણે શું કરવાનું છે? તમે જો અમેરિકાની ઉપર ફાઇનાન્શિયલ સુનામીનું મોજું ફરી વળ્યું છે. સ્ટોરો તો બંધ થાય પણ દેવળો પણ બંધ થાય છે, જ્યાં ને ત્યાં કંપનીઓ બંધ થાય છે, જોબની સિક્યુરિટી નથી, લેડ ઓફની વાતો સાંભળીએ છીએ, સ્ટોક માર્કેટ ડાઉન છે. મને સુરતમાં ફોન કર્યો એક વ્યક્તિ સાથે, અને એમણે એમ જણાવ્યું, જયંતિભાઈ, એ તો પૈસા તો એ વસ્તુ નથી મળતી. મેં કહું, ભાઈ, અહીંયા અમેરિકામાં એવું છે, મારે એક વસ્તુ જોઈતી હતી, 2-3 સ્ટોરમાં અમે ગયા ત્યારે વસ્તુ મળી. જેવી લેણદારની તેવી દેણદારની સ્થિતિ છે. યસ સાહેબ, એવું લખ્યું છે. બોલો, આપણે શું કરીએ? તમારા જીવનની પરીક્ષા કરો. કોઈ ધિક્કાર પાત્ર મૂર્તિ છે હોય તો કાઢી નાખો. કોઈ વેદી છે કે જેને રિપેર કરવાની જરૂર છે તો એ કરો. એકટા મળવાનું પડતું ન મળે. લોકોને નાની નાની બાબતમાં પ્રશ્નો થાય છે. મને હાથ ના મિલાવો, મારી સામે જોઈને હસ્યા નહીં, મને ફૂલ ના આપ્યું, મને પ્રાર્થના ના સોંપી, જાત જાતના પ્રશ્નો. પરિણામ શું કહો? દેવળમાં નહીં આવું. અહીંયા આગળ એક વ્યક્તિ બેઠી છે કે જેણે મને એવું કહ્યું કે જયંતિભાઈ, આખી મંડળીના લોકો જો મારી વિરુદ્ધ થઈ જાય તો હું આ દેવળ નહીં છોડું. ગોડ બ્લેસ્ડ યુ ધેટ ફેમિલી એન્ડ ધેટ મેન. આજે એવા માણસોની, એવી વ્યક્તિઓની જરૂર છે. એકટા મળવાનું પડતું ન મૂકીએ. બાળકોના જેવા પ્રશ્નો ઊભા ના કરીએ. એકબીજાનું સહન કરીએ. એકબીજાને માફ કરીએ. ભૂલી જઈએ. અને પ્રભુ આ નવા વર્ષમાં આપણી સહાય કરશે. તમારે ચારે તરફ શાંતિ જોઈએ છે? મારા બાઇબલમાં મેં 4 રસ્તા પાડ્યા છે, અને ચારે ડોટ્સની ઉપર મેં પી લખ્યું છે. પી મીન્સ પીસ. આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ને, ત્યારે કહે છે, ભાઈ કેવું છે? આમ તો બધું સારું છે, પણ કંઈ પાછી સ્ટોરી બદલાય. બાળકોનો થોડો પ્રશ્ન છે, વાઇફનો પ્રશ્ન છે, હસબન્ડ સાથે થોડી તકલીફ છે, સાસુના પ્રશ્ન છે. લોકોને જાત જાતના પ્રશ્નો હોય છે. તમારા ગમે તે પ્રશ્નો હોય પણ પ્રભુનો સેવક કેમ કહે છે કે તમે કોના પક્ષમાં છો, તમે શું શોધો છો, તમે તેને શોધશો તો તે તમને મળશે. પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કર્યો અને ઇસ્રાયલના દેવ યહોવાની શોધ કરી, ત્યારે તે તેઓને મળ્યો. પ્રાર્થના કરીએ. પ્રભુનું વચન બહુ સ્પષ્ટતાથી મારી અને તમારી પાસે આવ્યું છે. તેના વચનના પ્રકાશમાં આપણે પોતાની પરીક્ષા કરીએ. આપણે થોડો સમય અંગત પ્રાર્થના કરીએ. તમે કદાચ ઘણા બિઝી હશો ને આજે, તમને પ્રભુની પાસે બેસવાનો ટાઈમ નહીં મળ્યો હોય, ગમે તે હોય, પણ અત્યારે તમે પ્રભુના ઘરમાં છો, ત્યારે તમે પ્રાર્થના કરો. પ્રભુના વચનના પ્રકાશમાં તપાસ કરો. કોઈ પાપ છે કે જેની કબૂલાત કરવાની બાકી છે તો તે કરો. કોઈ નિર્ણય કરવાનો છે તો તે કરો. ઇસ્રાયલ લોકોએ નવેસરથી કરાર કર્યો. આ નવું વર્ષ છે, તમે નવો કરાર કરો. જો તમે કદી જ પ્રભુનો સ્વીકાર કર્યો ના હોય તો આજે પણ બહુ સરસ દિવસ છે. તમે તમારા પાપનો પસ્તાવો કરો અને પ્રભુ ઈસુને તમારા જીવનનો સ્વાર પણ કરો. તમે પ્રભુને સ્વાર પણ કર્યું છે પણ પાછા પડી ગયા છો. કોઈ ધિક્કારપાત્ર મૂર્તિ તમારા જીવનમાં છે, તેનો ત્યાગ કરો, પ્રભુની પાસે માફી માંગો, પ્રભુ તમને તે આપશે. બલિદાન કરો, સ્વાર્પણ કરો, અને તમે આવશમાં ચારે તરફ શાંતિનો અનુભવ કરો. પ્રભુ અમારા મુખના શબ્દો, અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ. આમેન.